તારીખ 12/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 378 અને 379 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 762
પ્રવચન નંબર પત્રાંક 378 ચાલે છે. સુભાગભાઈને ઈશ્વરના સ્વરૂપ વિશે ઓક સંજ્ઞાએ જે માન્યતા હતી વિચાર ચાલ્યો છે, શંકા વિકલ્પ થયો છે, કઈક બીજી વાત છે આમાં. એટલે થોડી ઈશ્વરના ધીરજ રહેતી હતી, એ વિકલ્પ કરવાથી છીના રહી શંકા પડી ગઈ. આત્માનું સ્વરૂપ તો સમજવામાં હતું નહીં, આત્માનું સ્વરૂપ સમજવામાં નહોતું, તેમ વિતરાગ દેવનું સ્વરૂપ પણ સમજવામાં નહોતું કે વિતરાગતા કેવી હોય ભગવાનમાં. એટલે આલંબનનો વિષય એમને છૂટી જાય તો ઓર તકલીફ થાય એવું હતું. ઈશ્વરનું એમને આલંબન હતો, આધાર લેતા હતા. એટલે હવે સમયસાર ઉપર સમયસારનું વાંચન કરવું, એની ચર્ચા એ વિષય ઉપર એમને લઈ જાય છે. બીજા પેરેગ્રાફથી છે. નિશ્ચયને વિશે અકર્તા, આત્મા નિશ્ચયમાં નિશ્ચય દ્રષ્ટિએ અકર્તા છે, અથવા નિશ્ચય સ્વરૂપે આત્મા અકર્તા છે રાગાદીનો અને પરપદાર્થનો. વ્યવહારને વિશે કરતા, એટલે વ્યવહારે જે પરિણામ કરે છે ત્યારે કરતા બુદ્ધિ એ કરે છે, તેથી તે કરતા છે. સ્વભાવથી આત્માનું અકર્તાપણું શું અને અજ્ઞાનને મિથ્યાથી એ આત્મા કરતાપણે થઈને કરે છે તો એ કરતાપણું શું ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિશે છે તે વિચારવાને યોગ્ય છે. આ સમજવા જેવું છે. નિશ્ચય શું અને વ્યવહાર શું એ સમજવા જેવું છે. નિશ્ચય અને વ્યવહારના અનેક ભંગભેદ છે અને કયા તબક્કે કેવા કેવા પ્રકારે નિશ્ચય વ્યવહારના ભંગભેદ સમજવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે, સંમત કરવા યોગ્ય છે, આ બહુ મંથન માગે એવો વિષય છે. ઘણો મંથન પછી સમજાય એવો વિષય છે. પોતાની મેળે સમજવો હોય તો ઘણું મંથન ચાલવું જોઈએ, નહીં તો નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની, તે જ્ઞાની પાસેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. બહુ સ્પષ્ટ વાત કરી શું, એમને તો મંથનનો વિષય નથી લીધો, આ તો ચાલ્યું હતું એટલે કહ્યું, કેમ કે સમજાવનાર કોઈ નહોતું એટલે મંથન બહુ ચાલેલું એ વિષય સમજવામાં. નવો જ વિષય જ્યારે સામે આવેલો ત્યારે પણ મુમુક્ષુ એ તો જ્ઞાની પાસેથી એ વિષય સમજવા જેવો છે. બહુ સ્પષ્ટ અભિપ્રાય કૃપાળુદેવે અહીંયા આપ્યો છે કે સમયસારનો વિષય જ્ઞાની પાસેથી સમજવા જેવો છે. મુમુક્ષુએ કેવા જ્ઞાની પાસેથી, ગમે તે જ્ઞાની પાસેથી પણ નહીં, એમ કીધું. નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જ્ઞાની પાસેથી. બોધ એટલે ઉપદેશ. ઉપદેશ આપવામાં જેને દોષ નથી આવતો, ઉપદેશ આપતા જે દોષિત થતા નથી, બધા જ્ઞાની ઉપદેશ નથી આપતા, કેમ કે તે પ્રકાર હોવો એક બીજી વાત છે. જે જ્ઞાની ઉપદેશ આપે છે એને ઉપદેશ સંબંધીનો દોષ નથી હોતો. ઉપદેશ આપવો એ એક બહુ જવાબદારી વાળું સ્થાન છે. અત્યારે તો ગમે તે મુમુક્ષુ ગમે તેને ઉપદેશ દેવા બેસી જાય છે. અહીં તો જ્ઞાની પણ બધા ઉપદેશ નથી દેતા. ઉપદેશ કરતાને ઉપદેશ સંબંધીનો દોષ ન હોય એટલે એવી ક્લેરિટી હોય એને. ઉપદેશ પોતેને પોતાની એટલી ક્લેરિટી હોય તો બીજાને કહી શકે ને સમજાવી શકે, કેમ કે સામેથી ગમે એ એંગલથી પ્રશ્ન આવવાનો છે. કોઈ એન્ટિસિપેટેડ પ્રશ્ન નથી આવતો કે તમે એન્ટિસિપેટ કરી શકો કે ભાઈ આ પ્રશ્ન આવશે એનો આ જવાબ દેશો. ગમે ત્યારે ગમે અને ગમે તેવો પ્રશ્ન ઉઠે. પોતાને સ્પષ્ટતા ન હોય અંદરમાં વસ્તુના સ્વરૂપમાં અને એવો ક્ષોભસમ સાથે ભાષાનો વિનિયોગ ન હોય તો કેવી રીતે સમજાવી શકે, અને ન સમજાવી શકે તો એકના બદલે બીજું સમજે. એટલે અને એ દોષ આપતા જેને અહંભાવ ન થતો હોય, ઉપદેશ સંબંધિત દોષ નિવૃત્ત થયા છે, નાશ પામ્યા છે, એનો શું? બોધ સંબંધી દોષ જેના નાશ પામી ગયા છે, બોધ આપવા સંબંધી દોષ નાશ પામી ગયા છે. એવી પોતાની યોગ્યતા છે, એવું પોતાનો ક્ષોભસમ છે, એવો વાણીનો યોગ છે, અને ઉપદેશ આપવા યોગ્ય છે પોતે એટલા નિષ્ફળ છે. એવું છે કે ધર્મ સ્થાપનારને માન બહુ મળે. જે ધર્મ સ્થાપવા બેસે એને માન બહુ મળે, કેમ કે સમાજ આ વિષયથી અજાણ છે. જેમ ડાક્ટરની વિદ્યાથી દર્દી અજાણ છે, ગમે એ ડાક્ટર પાસે જાય ને જે દવા આપે ખાઈ લે, પછી ભલે ઉલટી પડે કે સુલટી પડે, ડાક્ટર ભૂલ કરે તો ખબર ન પડે. એમ ઉપદેશદાતા ભૂલ કરે તો ખબર ન પડે. સમાજનો વિષય નથી, સમાજનો વિષય નથી. એને પચાવી શકે એવો જોઈએ, માનને પચાવી જાય, માન ચડે નહીં. ના, ન ચડે. પણ જ્ઞાની તો શું છે કે એ એટલી કેપેસિટી હોય એ જ ઉપદેશ આપે, બધા નથી આપતા. બધા જ્ઞાની ઘણા પોતાનું કરીને ચાલી લાગ્યા. સુગાનીજી એક જગ્યાએ લખ્યું છે, વાત તો ગુરુદેવ ઉપર જાય છે, પણ ગુરુદેવે બહુ સરળતાથી સવળી લીધી, નહીતર મુશ્કેલી પડે. બહુ સ્પષ્ટીકરણ નહોતા આપતા. પ્રશ્ન પૂછે એટલે અંદરનું પરિણમન ચાલે એનો જવાબ આપે. પ્રશ્ન ગમે આવે નહીં, પોતાના પરિણમનમાં જે ચાલતું હોય એનો જવાબ દે. બોલો સમજે ન સમજે કાંઈ, ટુ ધી પોઈન્ટ હોય ન હોય કાંઈ, એવું કાંઈ ન વિચારે. એ ઉપયોગ જ ન ચાલે એમનો. એટલે પછી કોઈ મુમુક્ષુ શું કરે, કોઈ શાસ્ત્રમાંથી પોઈન્ટ કાઢીને પૂછે એટલે જવાબ તો કંઈક બીજો આવે, શાસ્ત્રમાં બીજી વાત હોય. એટલે મુમુક્ષુ કે ભાઈ આચાર્ય તો અહીંયા આમ કહે છે ને આપ તો આમ કહો છો, એવું એક બે વખત બહેનું. કાંતાબેન માસ્ટર ખરો, બહુ અભ્યાસી, મોટા મોટા કાંતાબેન બહુ અભ્યાસી છે. પ્રવચન સારમાંથી કોઈ એક બે પોઈન્ટ લાવેલા, એક મારી રૂબરૂમાં ચર્ચા થઈ હતી, કે આચાર્ય દેવ તો અહીંયા આમ કે છે ને, આપે તો આમ જવાબ આપ્યો. સ્પષ્ટ કહ્યું, દેખીએ હમકો માફ કર દેના, હમકો તો હમારે ભીતર મેં જો ચલતા હૈ વો બોલ દેતે હૈ, શાસ્ત્ર મેં કોણ સી અપેક્ષા સે વો બાત કેસે ચલી હૈ વો હમકો કુછ માલુમ નહીં હૈ, હમકો માફ કર દેના. ઓર જિસકો શાસન ચલાના હૈ વો સ્પષ્ટ શાસ્ત્ર પઢ કરકે સ્પષ્ટીકરણ દેતે હૈ, હમકો કહાં શાસન ચલાના હૈ. વાત ક્યાં ગઈ? ગુરુદેવ ઉપર ગઈ. અને મેં એ પોઈન્ટ સંકલનમાં એન્ટર કર્યો. ચર્ચા ચાલેલી, એ ચર્ચા અમે નાખી ચર્ચા વિભાગમાં. ગુરુદેવ પાસે તો અવારનવાર એકાંતમાં જાઉં તો એક દીવી મને પુસ્તક કાઢીને કે જો આવું લખેશ કે હા લખેશ, હું તો હતો એટલે મને તો ખબર હતી કે બોલ્યા હતા. તો કે છે કે સાવ સાચી વાત છો, આ સ્પષ્ટીકરણ દેવામાં અને બીજાને સમજાવવામાં પુરુષાર્થ વેચાઈ જાય. એને ક્યાં એવું કરવું હતું? એને તો એક જ કામ કરવું હતું, સાધના જતી સીધી. એક ભાવમાં ચાર બીજું જવું છે ને કે એને તો એકલી સાધના સિવાય એને કાંઈ સ્પષ્ટીકરણની પડી જ નહોતી. કે ગુણ દ્રષ્ટિથી એનું અનુમોદન કર્યું પોતે, પોતા ઉપર કટાક્ષ છે એમ ન લીધો. નહીતર શું લાગે, આ તો મારા ઉપર કટાક્ષ કર્યો છે, મારો શિષ્ય ને ગુરુ ઉપર કટાક્ષ કરે. બોધ સંબંધી દોષ નિવૃત્ત થયા છે એનો અર્થ શું છે? આ શું પોઈન્ટ ચાલે છે? બોધ સંબંધી દોષ જેના નિવૃત્ત થયા છે એવા જ્ઞાની પાસેથી સમયસર સમજવું જોઈએ, એમ કે ગમે એની પાસેથી નહીં. એવા એવા જ્ઞાની હોય છે. શિષ્યની વાત બરાબર હોય તો એને અનુમોદે, સવળી લે, અવળી ન લે. તો બહુ વિશાળ વિષય છે. ગમે તેવો પ્રશ્ન આવે ધીરજથી ઉત્તર દેવાની ક્ષમતા હોવી જોઈએ. એટલી તો ધીરજ કેળવવી પડે, નહીતર આકરો ઉતાવળો થઈ જાય. એવું કામ નથી ઉપદેશ દેવાનું, એ ઉપદેશ દેનારનું કામ નથી. એવા અનેક અનેક ગુણો જોઈએ. અનેક ગુણો જોઈએ એટલે એના પ્રતિપક્ષ દોષ ન હોય. એટલે પછી શું છે કે જે જ્ઞાની એવા પ્રકારમાં ન હોય ને, એ અડે જ નહીં, એ ક્ષેત્રમાં પ્રવર્તિ જ ન કરે. મારું કામ નથી, તમે જાઓ ફલાણા પાસે, મારું કામ નથી. ગુરુદેવ પાસે જાઓ તમે, મારું કામ નથી. બેનશ્રી સ્વાધ્યાય આપતા રાતના એક વખત, છેલ્લે તો તબિયત અનુસાર રેગ્યુલર નહોતા આપતા, પણ જ્યારે આપતા ત્યારે રેગ્યુલર આપતા. એ ગુરુ ભક્તિ જ આજી કરતા. સ્વાધ્યાયમાં શું કરે? ગુરુ ભક્તિ વધારે કરે. કેમ કે એ પ્રકારે આમ બીજાને સમજાવવું ને એ પ્રકારને બહુ સ્પષ્ટતા ને એવું બહુ તે દિવસે એ દિવસોમાં નહોતું બહુ. પછી અમે ચર્ચા કરતા ત્યારે તો એમનો ઘણી સ્પષ્ટતા હતી, ને ત્યારે તો મુમુક્ષુ સમાજનો પણ બહુ ખ્યાલ આવી ગયેલો, શું આપવું જોઈએ, કેવી રીતે આપવું જોઈએ. દાદુ પોતાનો ઉપકાર થયેલો. ગુરુદેવ એ ભક્તિનો વિશેષ પ્રકાર ચાલે એમના સ્વાધ્યાયમાં. એટલે એવી રીતે જુદું જુદું હોય છે દરેકનું. હોય છે કે નાની, પણ દરેકનું જુદું જુદું હોય છે. સમયસર જેવું જે શાસ્ત્ર છે જેમાં દ્રવ્ય દ્રષ્ટિનું પરિણમન શું કામ કરે છે અને દ્રવ્ય દ્રષ્ટિવાન કેવો હોય એની દ્રષ્ટિ પ્રધાનતાવાળું પરિણમન એટલે શું એ વિશે સમજવો હોય તો એવા દોષ સંબંધી બોધ જેના નિવૃત્ત થયા છે એવા જ્ઞાની પાસેથી એ સમજવા યોગ્ય છે. આ વિશે ગમે એની પાસેથી ના સમજાય એમ કેવું છે. દ્રષ્ટિનો વિષય સૂક્ષ્મ છે, દ્રષ્ટિ એ સૂક્ષ્મ છે, એનો વિષય પણ સૂક્ષ્મ છે. સમજવા યોગ્ય તો જે છે તે પછી વાત કંઈક પોતાની લખી નાખે છે એટલે સંકલન કરતા એ ડોટ ડોટ મૂકી દીધા છે. સમજવા યોગ્ય તો જે છે તે સ્વરૂપ, એટલે અમારું સ્વરૂપ સમજો તમે એમ કે છે. ચોખ્ખી વાત લઈએ તો કે અમારું સ્વરૂપ સમજો, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પણું એવા જ્ઞાનીથી તેના આશ્રયે જીવના દોષ ગળિત થઈ પ્રાપ્ત હોય છે, સમજાય છે. આ એક બીજા તબક્કાની વાત કરી, શાસ્ત્રની સિદ્ધાંતની વાત કરી. કેમ કે સિદ્ધાંત શાસ્ત્ર છે, સમયસાર છે, સિદ્ધાંત શાસ્ત્ર છે અને દ્રષ્ટિ પ્રધાનતાના સિદ્ધાંતો છે એમાં. બાકી સમજવા યોગ્ય તો જે છે તે જ્ઞાનીનું સ્વરૂપ છે એટલે ત્યાં પોતે સામા સામા છે એટલે ડાયરેક્ટ કહી દીધું છે એમને. કેમકે સૌભાગભાઈને બીજો વિકલ્પ આવે એવું નહોતો. બીજાને તો એમ થાય કે પોતાના માટે કેમ કહે છે, અને સમાજ ન પચાવી શકે એટલે વાત કરી નાખી છે, વાત કાઢી નાખી. પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પણું, નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત છીએ એવા જ્ઞાનીથી જેના આશ્રય જીવના દોષ ગળી જાય છે ત્યારે એને આ દ્રષ્ટિનો વિષય સમજાય છે. શું કીધું કે દ્રષ્ટિનો વિષય એવું જે નિજ પરમાત્મા સ્વરૂપ એ જ્ઞાની પાસેથી સમજાય અને તે પણ ક્યારે સમજાય કે એનો એના આશ્રય સમજવા માંગે ત્યારે સમજાય, એનો આશ્રય એનો આધાર એનો અવલંબન લે ત્યારે એને સમજાય. એ સિવાય એમને સાંભળે તો એ ન સમજાય. આશ્રયનો એક બીજો અર્થ એ થાય છે, એક પત્રમાં આવશે કે આત્માનું જે પરમ તત્વ છે એ ગમે તેટલું સ્પષ્ટ કહ્યું હોય તો પણ આજ્ઞા આશ્રિતપણે જેને સત્સંગ ઉપાયશો નથી તેને તે સ્વરૂપને સ્પષ્ટ કહેતા એવા વચનો હોય તો પણ ન સમજાય તે ન સમજાય. એનો અર્થ એ થાય છે કે જે જ્ઞાનીના આશ્રય આવી જાય છે એને દર્શનનું એટલો ગળે છે, પ્રાપ્ત થયા છે, ગળિત થયા છે જીવના દોષ, દર્શનમાં સંબંધી જે દોષ ગળિત થયા છે એમાં એકત્વ બુદ્ધિ પોતાપણું કરતાપણું ભોગતાપણું આ બધું ઢીલું પડી ગયું હોય, પ્રતિબંધો ઢીલા પડી ગયા હોય ત્યારે એને એ સ્પષ્ટ કહેલું સ્પષ્ટ સમજાય છે, નહીંતર ગમે તેટલું સ્પષ્ટ કહ્યું હોય તો ન સમજાય. પાછળ પત્રમાં આવું એક યોગ્યતા પ્રાપ્ત હોય એને અમુક લેવલનો વિષય સમજાય નહીંતર ન સમજાય. પારમાર્થિક લેવલનો અપર લેવલનો જે વિષય છે એ અમુક યોગ્યતા વગર સમજાતો નથી અને એ યોગ્યતા આ રીતે આવે છે જ્ઞાનીના આશ્રિતપણાથી એમ કહેવા માંગે. હા તો સુભાગભાઈ જેવા સુભાગભાઈને આ લખે, આવો વિષય છે આ. તમને જે ઈશ્વર કરતા સંબંધીનો જે મિસકોન્સેપ્ટ છે એનું છૂટવું અને આત્માનું કરતાપણું અને અકર્તાપણું સમજાવવું, એ અમુક પ્રકારના જ્ઞાની જોઈએ અને એનો આશ્રય જોઈએ. બે વાત જોઈએ, જ્ઞાની પણ અમુક પ્રકારના જોઈએ અને એનો આશ્રય પણ જોઈએ, ત્યારે મેળ ખાય એવું છે. નહીંતર એવું સિદ્ધાંત શાસ્ત્ર સમજાય નહીં. છ માસ સંપૂર્ણ થયા છે, થયા જેને પરમ સંપૂર્ણ, છ માસ સંપૂર્ણ થયા એટલે છ માસ પૂરા થઈ ગયા, જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી, એવા શ્રી પોતે એને નમસ્કાર છે. પોતે પોતાને નમસ્કાર કર્યા, બહુ ખુમારીમાં છે. એવું પરિણમન ચાલે છે, એવું પરિણમન ચાલે છે. વિકલ્પ ઉત્પન્ન થતો નથી કોઈ, પરમાર્થ સંબંધીનો પણ વિકલ્પ ઉત્પન્ન થતો નથી, પરમાર્થ પ્રત્યે પણ વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એવું ઘોલન નિર્વિકલ્પ સ્વરૂપનું ચાલે છે. એટલા રસથી એક બાજુ ધંધા વેપારનો ઉદય છે, બીજી બાજુ અંદરમાં પરિણતિ જોર કરે છે સ્વરૂપને. સ્વરૂપ પ્રત્યે પરિણતિ, નિર્વિકલ્પ પરિણતિ છે ને, બહુ બળવાન છે. પોતે પોતાને નમસ્કાર કરે છે. એમ એવું આવે છે અંદર છે, નમસ્કાર કરવા યોગ્ય એવા અમે પોતે, એમ આવે અંદર. એવું નમે છે, પરિણમન નમે છે, એવી રીતે પોતાનું પરિણમન પોતાને નમે છે. પાત્રતા બહુ સારી હતી અને એ પાત્રતામાં ઓર વૃદ્ધિ થાય એના માટે લખે છે પાછા. એમની રુચિનો વિશે એમની સામે મૂકે છે, જેમ કોઈ ભાવતો ભોજન પીરસે અને ઓર ભાવવાના પરિણામ થઈ જાય, રસ વધી જાય, એવો પ્રકાર લીધો છે. કાલ પ્રશ્ન થયો હતો ને, એમને કેમ લખે છે, એનો રસ વૃદ્ધિ માટે લખે છે. સૌભાગભાઈને હૃદયને હૃદય રૂપ, તમે તો અમારા હૃદય રૂપ જ છો, જરા છેટું નથી, જરા અંતર નથી રાખ્યું. ત્રણસો ને 78 પૂરો છે, 380 78 પછીનો ઓલો પત્ર છે ને, આમાં જેઠ સુધી 14 નો પત્ર છે, પછી અમાસમાં 379 માં પત્ર લખ્યો છે. પૂજ્ય મહેતાશ્રી 5 રેવાશંકર જગજીવન, ઠેકાણું 12 કોટ મોટે રસ્તે ભુલેશ્વર, માર્કેટ, સાહેબજીને દેજો, એવી રીતે પત્ર લખ્યો છે સૌભાગભાઈએ. મુંબઈ બંદર શ્રી એમ કરીને પછી ખાલી જગ્યા મૂકી છે ગમે તેમ, પણ જેઠસુ 14 નો પત્ર કઈ બીજે દિવસે તો મળે નહીં, બીજે દિવસે જવાબ લખ્યો, એટલે આ કોઈ આગળનો પત્ર હશે, કેમ કે કેટલાક અનુસંધાન નથી મળતા ને. હા, એવું નથી લાગતું, એવું લાગે છે. બરાબર, જોઈએ આપણે. આપનું કૃપા પત્ર આજે મળ્યું, કૃપાને કરપા લખે છે, આપનું કરપા પત્ર આજે મળ્યું આવ્યું, તે પહોંચ્યું છે. કેશવલાલનો કાગળ નથી, ત્રંબક સાયલે ગયો કે નહીં તે સમાચાર નથી. કાળિદાસભાઈ સાયલે આવ્યા છે, મને તેડાવે છે, એટલે પોતે સાયલાથી નથી લખતા, ક્યાંક બીજેથી લખે છે, બીજેથી મુંબઈ પત્ર લખે. કાળિદાસભાઈ સાયલે આવ્યા છે, મને તેડાવે છે. આ કાળિદાસભાઈનો ફોટો ત્યાં રાખ્યો છે સાયલા આશ્રમમાં. એ સત્સંગમાં એમની પાસે આવતા હતા, એમની પાસે પછી બીજા કોઈ આવતા હતા, એમની પાસે આ લાડકચંદભાઈ જતા હતા, એટલે એવી રીતે એ લોકોએ પરંપરા ફોટા મૂક્યા છે. કાળિદાસભાઈ સાયલે આવ્યા છે, મને તેડાવે છે, તો હું પ્રભાતનો ચાલ્યો સાયલે જાઉં છું, એટલે બાજુના જ કોઈ ગામમાં હશે. પ્રભાતનો ચાલ્યો એટલે નીકળીને સાહેબ પ્રભાતે સવાર પહેલી સવારે નીકળીને સાયલે જાઉં છું. ઘણું કરી રવિવારે અહીં આવીશ એમ મારો વિચાર છે. હવે ત્યાં ગઈએ સમજાશે, એટલે ફરી પાછું જ્યાંથી જવું ત્યાં ફરીને આવવાના રવિવારે એમ લખે છે. આ ગુરુવારે પત્ર લખે છે. સંસારની ઉપાધિ ઘણી, તેથી કંટાળો આવે છે. જુઓ, રસ નથી આવતો. સંસારની ઉપાધિ ઘણી, તેથી કંટાળો આવે છે. ઉદય પ્રમાણે ભોગવવું, ઉદય એટલે ઉદય, ઉદય પ્રમાણે ભોગવવું. પણ આપની કૃપાથી આનંદ વર્તી છે, આપની કૃપાથી આનંદ રહે છે. આપ ઘણી ખુશી રાખશો. લિખિત સૌભાગ્યના પરણામ વાંચજો. પરણામ એટલે પ્રણામ, પરણ પરણામ વાંચજો. પછી આ 379 નો પત્ર છે, પણ એનો કઈ રેફરન્સ નથી. પછી સીધો શ્રાવણ વદનો પત્ર છે, 396 આસપાસ નો. પછી લેશું હૃદયરૂપ શ્રી સૌભાગ્ય, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે, એવો જો કોઈ હોય તો તે તરણ તારણ જાણીએ છીએ, તેને ભજો. શું કહે છે કે જે પુરુષ મળી ગયા પછી દીનતા ન રહે. દીનતા જીવને કેમ થાય છે? સંયોગ સંબંધીની ચિંતાથી આવે છે. ભવિષ્યમાં શું થશે, અનુકૂળતાઓ રહેશે કે નહીં, ભવિષ્ય કેવું હશે, એટલે ભવિષ્ય સારું રહે એની માગણી રહે છે. પછી મંદિરમાં જઈને ઈશ્વર પાસે માગે કે કોઈ પણ પ્રકારે દીનતાના પરિણામ રહ્યા કરે, સંજોગો વસાત, પ્રસંગોપાત. પણ જેની પ્રાપ્તિ પછી, જે પુરુષ મળી ગયા પછી અનંતકાળનું યાચકપણું મટી જાય, અનંતકાળથી આવું યાચકપણું ચાલ્યું આવ્યું છે એ મટી જાય, સર્વકાળને વિશે, સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે. હવે કોઈ દીનતામાં આવવાનું કારણ નથી. મને કોઈ એવો પુરુષ મળી ગયો છે કે હવે મારે દીનતા કરવાનું કોઈ કારણ નથી. એટલે શું કે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં હું, મારા પરિણામ હવે નહીં બગડે, આટલો જ એને આત્મવિશ્વાસ ઊભો થયો છે. જે પરમ સત્સંગ પ્રાપ્ત થવાને લીધે અથવા પરમ સત્સંગમાં જે બોધ પ્રાપ્ત થયો એને લીધે, જે બોધ પોતે અંગીકાર કર્યો એને લીધે, અયાચકપણું આવ્યું. ગમે તે પરિસ્થિતિ થાય ને, હવે મને દીનતા નહીં આવે, હવે મને અરે રે મારું શું થશે એ વાત નહીં રહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં હું મારું આત્મકલ્યાણ જરૂર કરીશ. હવે સંયોગની પ્રતિકૂળતાથી હું દુઃખી થઈ જાઉં એવું મને નથી લાગતું. હા, એક ન્યાય એમ કહેવાય કે અંદરની કોઈ ખુમારી આવી છે. આમ તો શું છે, હજી સ્વરૂપની ખબર નથી, પણ જે પુરુષ પ્રાપ્ત થયો છે ને એનું આલંબન બહુ મોટું છે. આલંબન બહુ મોટી વાત છે. એટલે એમ કીધું કે જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મૂટી સર્વકાળને માટે અયાચકપણું. ઊભો થયો છે જે પરમ સત્સંગ પ્રાપ્ત થવાને લીધે અથવા પરમ સત્સંગમાં જે બોધ પ્રાપ્ત થયો એને લીધે, જે બોધ પોતે અંગીકાર કર્યો એને લીધે અયાચકપણું આવ્યું. ગમે તે પરિસ્થિતિ થાય ને, હવે મને દીનતા નહીં આવે, હવે મને અરે રે મારું શું થશે એ વાત નહીં રહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં હું મારું આત્મકલ્યાણ જરૂર કરીશ. હવે સંયોગની પ્રતિકૂળતાથી હું દુઃખી થઈ જાઉં એવું મને નથી લાગતું. હા, એક ન્યાય એમ કહેવાય કે અંદરની કોઈ ખુમારી આવી છે. આમ તો શું છે, હજી સ્વરૂપની ખબર નથી, પણ જે પુરુષ પ્રાપ્ત થયો છે ને એનું આલંબન બહુ મોટું છે. આલંબન બહુ મોટી વાત છે. એટલે એમ કીધું કે જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મૂટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ પુરુષ હોય તો તે તરણ તારણ જાણીએ છીએ તો એનાથી તરી ગયો જીવ સમજી લ્યો. જેને યાચકપણું ગયું એ જીવ તરી ગયો. એ તરી ગયો તો એને ઓલો પુરુષ તરણ તારણ છે, જે જ્ઞાની મેળા એ તરણ તારણ છે તેને ભજો. એની ભજના, એની પરિણતિ આ થવું જોઈએ એમ કે છે. મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય કદાચ માની લ્યો ને એમ તર્ક કરી લ્યો. માનો કે નથી અત્યારે મોક્ષ, પણ માનો કે હોય તોય શું, એમ કે મોક્ષ તો આ કાળને વિશે હોય અથવા પ્રાપ્ત થાય છે માની લ્યો, પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. મોક્ષ મળશે સત્પુરુષ નહીં મળે એમ કે છે. જેટલો મોક્ષ સસ્તો છે એટલા સત્પુરુષ સસ્તા નથી એમ કેવું. વાત સમજાવી જોઈએ ત્યારે એનું મૂલ્ય આવે. એટલે કે અર્થાત કરીને લખ્યું છે, એનો અર્થ થાય છે કે એટલે કે મોક્ષ દુર્લભ નથી, મોક્ષનો દાતાર દુર્લભ છે. આટલું સુભાગભાઈને સત્પુરુષનું મહત્વ સમજાવે છે. કયો જેને સત્પુરુષનું મહત્વ આવ્યું છે એને સમજાવે છે અથવા એને કહે છે, એને લખે છે, અને એને લાભને માટે લખે. એનો રુચિનો વિષય છે ને, એની રુચિની ડિગ્રી વધી જાય એટલે લખે છે. નથી સમજતા માટે સમજાવે છે એવી કોઈ અપેક્ષા નથી અહીંયા. નથી ઓળખ્યા માટે કે લખે છે એવી પણ અપેક્ષા નથી અહીંયા. પણ મહત્તા આવી હોય મહિમા આવ્યો હોય, છતાં કેટલી ક્લેરિટી આવે તો ઓર મહિમા આવે, એટલે આ બધી ક્લેરિટી આપે. જુઓ, સત્પુરુષનો મહિમા તમને ઘણો છે, આખી જિંદગી ભટક્યા છે પછી મળ્યા છે, એટલે બહુ પરિશ્રમને અંતે મળ્યા છે કૃપાળુદેવ. તો એમ કે છે કે મોક્ષનો દાતા દુર્લભ છે. મોક્ષ દુર્લભ નથી, એટલો મોક્ષનો દાતા દુર્લભ છે. મોક્ષથી પણ એનું તમને વધારે મૂલ્યાંકન આવે છે, આમ તપાસવું. એવી એવી વાતો લખી છે. વિદ્વાનો એમ કે તમે તો નિમિત્તની મુખ્યતા કરો છો, આમાં તો નિમિત્તની મુખ્યતા કરો. અરે બાપુ, વાત બીજી છે, આની અંદર પરમાર્થ જ બીજો છે આખો. એ પરમાર્થ સમજાણો નથી હોતો, એવી યોગ્યતામાં જીવ આવ્યો નથી હોતો. મોક્ષદાતા તરીકે દેખાય છે તો મોક્ષ કરતા એની કિંમત વધારે આવશે, કેમ કે પછી મોક્ષ સહજ માત્રમાં છે. પછી જે મોક્ષ છે એ તો સહજ માત્રમાં છે. આ વસ્તુ દુર્લભ છે, એમ ઓળખાણ દુર્લભ છે, એની પરિણતિ થવી દુર્લભ છે, એની ભજના દુર્લભ છે, એમ છે. ઉપાધિ યોગનું અધિકપણું વર્તે છે. હવે પોતાની વાત કરી છે કે ઉપાધિ યોગનું અધિકપણું વર્તે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિ યોગ આપવાની હરી ઈચ્છા હશે. પ્રારબ્ધ હશે અમારું, હરી ઈચ્છા એટલે પ્રારબ્ધ. બળવાન ક્લેશ થાય એવો જે એવો ઉપાધિ યોગ આપવાની હરી ઈચ્છા હશે. ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. ભલે આવે જે આવે એ ભોગવી લેવો, સમભાવે ઉદયને ભોગવી લેવો એમ જાણીએ છીએ. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે. આ કોઈ સંસારનો રસ છે ને કાંઈ વેપાર ધંધો કરીએ છીએ એમ નથી. સંસાર ઉપરનો કંટાળો આવ્યો એ તો બહુ સમય પહેલાં આવી ગયો છે. હવે તો કંઈ સવાલ એ નથી કે રસ આવે એમ કે છે. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, તથાપિ સંસારનો પ્રસંગ જે વિરામ પામતો નથી એ એક પ્રકારનો મોટો ક્લેશ વર્તે છે. ક્લેશ શબ્દને ઇન્વર્ટેડ કોમા કર્યો છે, એટલે અણગમો વર્તે છે. કે અમને સંસારનો કંટાળો છે છતાં હજી અમારો ઉદય જ પૂરો થતો નથી. આ તો કેવી વાત છે! એ એક મોટો અણગમો અરુચિનો વિષય છે. રુચિનો વિષય નથી, રસનો વિષય નથી, એટલે ક્લેશ શબ્દ વાપરે છે. તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે. શું લખે સુભાગભાઈને? તમારા સત્સંગને વિશે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ થઈ શ્રી હરિને હાથ સોંપીએ છીએ. પ્રારબ્ધ પાસે કંઈ ચાલે નહીં. ઉદયને તો ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર કોઈ બદલી શકે નહીં, ફેરવી શકે નહીં, એટલે નિર્બળ છે. નિર્બળ શબ્દને તે અવતરણ ચિહ્ન કર્યું છે, એટલે અકર્તા છે. એમાં પણ અકર્તા પણ આવે છે. હરિને સોંપીએ છીએ, પ્રારબ્ધને સોંપી દઈએ, પ્રારબ્ધ છે એ પ્રમાણે. જ્યાં ઉપાય નથી ત્યાં શું કરીએ? એ નિર્બળ છે. પરદ્રવ્યમાં કાંઈ પણ કરવાને અમે નિર્બળ છે, પ્રારબ્ધને સોંપીએ છીએ. એક જગ્યાએ આમ લખે, બીજી જગ્યાએ એમ લખે કે સત્સંગ પ્રાપ્ત કરવા માટે અમે હરિને સત્તા આપી નથી, એમાં અમે સ્વતંત્ર છીએ. આવી ગયું કે નહીં? એક એક જગ્યાએ શું કહે છે કે એવી સત્તા હરીને અમે ઈશ્વરને આપતા નથી, એમાં અમે સ્વતંત્ર છે, ત્યાં ભાવના પ્રધાનતા છે, અહીંયા સિદ્ધાંત પ્રધાનતા છે. જ્યારે ભાવના આવે ત્યારે સિદ્ધાંતને ઓવરટેક કરે, અને બે પરિણમન હોય તો પણ પરસ્પર વિરુદ્ધતા નથી. વિદ્વાન હોય તો વિરોધ કાઢે, એકો રામ લખે છે એકો રામ લખે છે, આમાં પરસ્પર વિરુદ્ધતા છે. એટલે કોઈ જ્ઞાનીનું સ્વરૂપ સમજ્યા હોય એ જ સમજે, નહીતર સમજાય એવું નથી. કૃપાળુ દેવના પત્રો ઉપરથી એમનું સ્વરૂપ સમજવું એ છીછરી બુદ્ધિવાળાનું કામ નથી, બહુ ઊંડી સમજવાળાનું કામ છે. છીછરી બુદ્ધિવાળાનું કામ નથી. બહુ લીખ્યું છે, અને છતાં કેટલીક વાતો એવી આવી છે પછી પોતાના ઉદયની, પોતાના પરિણમનની, અને ખાસ કરીને સુભાગભાઈ સાથે જે અન્ય મતની ભાષામાં ચર્ચાઓ કરી છે, એ વિષયમાં પ્રવેશ ન હોય તો ન સમજાય. ખાલી સિદ્ધાંત શાસ્ત્રો વાંચ્યા હોય એને ન સમજાય. યોગ્યતા જોઈએ એવો વિષય છે. અમને તો કઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી. જી ભાસ તો એટલે યોગ્યતા તો જોઈએ જ. એમાં એવું છે કે પોતાનું કલ્યાણ કરવા જીવાયો છે, અને કલ્યાણ અહીંથી થશે એવું સમજાય તો એ યોગ્યતા આવે. અહીંથી મારું કલ્યાણ થશે, મારું પરમ કલ્યાણ થશે, અનંતકાળે નહીં કરેલું એવું અપૂર્વ અપૂર્વ પરિણમન આવશે, એ પ્રકારની પોતાને એવી વાત સમજમાં આવે ત્યારે આશ્રય કરવાની સૂઝ આવે, અને એ સૂઝ કોક જ જીવને આવે છે. ને તો બહુ ખુલ્લી વાતો આવી છે આમાં તો, શાસ્ત્રોમાં એવી ખુલ્લી વાત ન આવે. બહુ બહુ તો સમયસરની ચોથી ગાથામાં એમ કહેતા જ્ઞાનીનો સંગ કર્યો નથી, સેવા કરી નથી, જા એટલે તારું પરિભ્રમણ મીટ્યું નથી. વાત તો પરિભ્રમણની ચાલી છે, એ કેમ નથી તો તારું પરિભ્રમણ મીટ્યું કે તે સત્સંગ કર્યો નથી, જ્ઞાનીની સેવા કરી નથી. એક બે શબ્દો આવે. આપણે તો આ વિષયને કેટલો એલોબરેટ કર્યો છે, ભાગવતના દ્રષ્ટાંતો, ગોપીઓના દ્રષ્ટાંતો આપી આપીને કેવી કેવી વાતો લખી. 194માં લખ્યો, કેવા શબ્દો વાપર્યા છે. ઓગણસાઠ પાનો છે. ભાવ પ્રતિબદ્ધતાથી વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના આત્મવિશ્વાસ, સમ્યક પ્રતિ મારું અહીંથી કલ્યાણ થશે, મારું અહીંથી કલ્યાણ થશે, આ સિવાય બીજેથી થશે નહીં, અને એમનો અચળ પ્રેમ કોઈ પણ પ્રસંગમાં ચલિત ન થાય એવો પ્રેમ, સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, કોઈને થઈ નથી, લીખું છું પછી, કોઈને થઈ નથી, કોઈને થવાની નથી, અત્યારે કોઈને થતી નથી. જ્ઞાની નો ઉદય જોઈને ચલિત ન થાય. અચળ પ્રેમ ક્યારે કહેવાય? એનો ઉદય જોઈને પણ પોતાનો પ્રેમ ચલિત ન થાય. સીતાજીને જંગલમાં મોકલ્યા ત્યારે રામચંદ્રજી વિશે એમને દ્વેષ નથી આવ્યો. રામચંદ્રજીના હૃદયમાં મારા પ્રત્યે એટલો ને એટલો પ્રેમ છે, ભલે મારો ત્યાગ કર્યો. રોતા રોતા કે છે તોય યોગ થયો ને એટલે રડવું આવ્યું. રોતા રોતા કે છે પણ શંકા નથી કરી, એમના પ્રેમ માટે શંકા નથી કરી. રાજનીતિ માટે આવું કર્યું ખરા, મને બરાબર ન લાગ્યું. રાજનીતિમાં આવું કર્યું બરાબર ન લાગ્યું, પણ એમનો મારા પ્રત્યેના પ્રેમમાં ફેર પડ્યો છે. એ ધાર્મિક પ્રેમ હતો, દાંપત્ય પ્રેમ હતો એવું નહોતું ખાલી સીતાજી પ્રત્યે. એ પણ જ્ઞાની હતા, સીતાજી પોતે જ્ઞાની હતા, રામચંદ્રજી પોતે જ્ઞાની હતા. એ રીતનો એ લોકોની વચ્ચે પ્રેમ હતો, શંકા નથી પડી. રામાયણમાં બહુ સરસ ડાયલોગ આપ્યા છે, બહુ ફેન્ટાસ્ટિક વાતો લખી. રવિશેણ આચાર્ય છે લખનાર, બહુ સરસ રામાયણ લખે, પદ્મ પુરાણ લખ્યું છે. એટલે શું લખે છે કે અમને તો કઈ કરવા વિશે બુદ્ધિ થતી નથી, એટલે કોઈ અભિપ્રાય નથી. આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય, આમ કોઈ બુદ્ધિ એટલે અભિપ્રાય જ નથી, આમ કરવું જોઈએ આમ. અને લખવા વિશે બુદ્ધિ થતી નથી, આમ લખીએ આમ સમજાવીએ ને આમ કરીએ એ થતું નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ તેમાં પણ બુદ્ધિ થતી નથી. થોડું ઘણી વાત કરીએ છીએ, કોઈ આવતા છે સત્સંગી વાતચીત કરી, એમાં પણ બુદ્ધિ થતી નથી. માત્ર આત્મારૂપ મૌનપણું અને તે સંબંધી પ્રસંગ એને વિશે બુદ્ધિ રહે છે. અંદર સમાઈ જઈએ, આત્મારૂપ બુદ્ધિ રહે છે એ અભિપ્રાય મારો રહે છે, અને તેથી અન્ય પ્રકારના અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે. અહીંયા કાંઈ એકાંતે મળતું નથી, તો ધંધાને એવું કામની ભીડ છે, ધંધામાં કામની ભીડ છે. એવી જ ઈચ્છા ઈશ્વર ઈચ્છા હશે, પ્રારબ્ધ એવું જ હશે. એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે તેમ જ યોગ્ય જાણીને રહીએ છીએ. જે થાય છે કાંઈ નહીં, ઉદયની સામે પુરુષાર્થ કરી લેવો. ઉદય તો ભલે આવતો, જે આવતો એ ભલે આવે, એમાં આમાં કંઈ આપણું ફેરફાર કરવાની બુદ્ધિ નથી. અરે બુદ્ધિ તો મોક્ષની વિશે પણ પ્રવાહવાળી નથી. આ દ્રવ દ્રષ્ટિ, આ દ્રવ દ્રષ્ટિમાંથી માની વચન આવ્યું કે બુદ્ધિ તો મોક્ષને વિશે પણ સ્પૃહાવાળી નથી, પણ પ્રસંગ આ વર્તે છે ને ધંધા વેપારનો, પણ પ્રસંગ આ વર્તે છે. સત્સંગને વિશે રુચિ કરેવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત. આ તબક્કે ડુંગરભાઈને સત્સંગની રુચિ થઈ છે. પહેલાં જરાક ફેરફાર હતો, અમે રિસ્પોન્સ આપવાનો શરૂ કર્યો ડુંગરભાઈને. વનની મારી કોયલ એવી એક ગુર્જરાદી દેશની કહેવત, ગુર્જરાદી એટલે ગુજરાતી, ગુજરાતીને ગુર્જર કહે છે સાહિત્યની ભાષામાં. ગુજરાતી ભાષામાં તો ગુજરાતના દેશમાં એક કહેવત છે, મનની મારી કોયલ. આ પ્રસંગને વિશે યોગ્ય છે, અમને અમને તો અમારી તો એવી જ વાત છે, વનની મારી કોયલ જેવા છે. મનમાંથી હાંકી કાઢે તો મુંબઈમાં આવીને પીડ્યા છે. અમારે તો વન જંગલમાં હોય, અમારી દશા તો એકાંત વન જંગલમાં હોય, અને એટલે મુંબઈના વેપાર પેઢી ઉપર બેઠા છે. વનની મારી કોયલ છે, ક્યાં જઈએ? ओम शांति ही शांति ही शांति नमस्कार पहुँचे 300 ने 19 से समाप्त है।